તારીખ 15/9/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 829-831 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 403
કે એમને આગળ વધવું છે પણ આગળ વધી શકાતું નથી. દ્રષ્ટિ ઉપર હોય છે એને નથી પ્રાપ્ત થયું એનો ખેદ હોય છે. પ્રાપ્તિ નો સંતોષ નથી હોતો પણ નથી પ્રાપ્તિ નો અસંતોષ. અને એ ઉપર જવાની નિશાની છે. એવા પ્રકારના પરિણામ એ ઉદ્ધગતિના ઉપરની શ્રેણી પ્રાપ્ત થવાની નિશાની વાળા પરિણામ છે. સંતોષ થાય તો એમાંથી પતન થયા વગર પરિણામ નીચે જ જાય. તો શરૂઆતમાં પહેલો પરિગ્રહ એના ઉપર દીધો છે. આત્મહિત સંબંધિત પુરુષાર્થ ઉત્પન્ન ન કરી શકે તેવો જીવ તેવા જીવોનો તેવો જીવોનો પ્રકાર સામાન્યતઃ જોવામાં આવે છે. વિશ્વાસ પણ જેટલો યોગમાં સુખ બુદ્ધિ નો છે એટલો એને વિશ્વાસ આત્મહિતમાં કેટલું સુખ થવાનું છે એનો વિશ્વાસ એને પૂર્વે કદી નહીં જાણેલો નહીં પ્રતીત કરેલો નહીં આરાધેલો એવો જે સન્માર્ગ જીવને પ્રાપ્ત થયો દુષ્કર છે એમ સ્વાભાવિક જણાય છે. આ માર્ગ જલ્દી હાથમાં આવે એવો નથી. એવી પરિસ્થિતિમાં સંસારી જીવ વર્તે છે તેમ છતાં પણ ન થાય એવું નથી. હારવાનો કે નિરાશ થવાની જરૂર નથી. તેમ છતાં પણ જો કોઈ મુમુક્ષુ જીવને મોક્ષ માર્ગ પ્રાપ્તિનો એકમાત્ર લક્ષ્ય હોય એને નિર્ધાર કર્યો હોય તો મારે કરવું જ છે, કરે સિક્કો છે, કર્યા વગર રહેવું નથી અને કર્યા વગર રહેવાનું પણ નથી. એવો એકમાત્ર લક્ષ્ય હોય તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય થવી સંભવે છે. તો માર્ગ પ્રાપ તો અવશ્ય થાય ગેરંટી રીતે ન થાય એવું પાછું થશે કે નહીં થાય એવું પણ પ્રેરણા આપે છે. હજી પણ મુમુક્ષુતા જેમ વૃદ્ધિગત થાય કે દ્રઢ થાય તેમ કરો એટલે હજી પણ આત્મહિતના વિષયમાં વિશેષ જાગૃતિ જરૂરી છે. નિરાશ થવાની જરૂર નથી. નિરાશ થવાને બદલે પુરુષાર્થને આત્મજાગૃતિમાં વિશેષ લગાવો એમ કહે છે. મોક્ષને તો બે પ્રકારના પરિણામ એને પોતાને સાધનભૂત છે. એક જ્ઞાન સાધન છે અને એક પુરુષાર્થ સાધન. પુરુષાર્થ ગુરુનો શોષણ અને જ્ઞાનનો શોષણ કઈ બાજુ લગાવે તો કે આત્મહિતના લક્ષ્ય એનો પ્રયોગ કરે તો ઉપયોગ કરે તો નહીં કરવું તો ઉપયોગ તો થવાનો છે. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો શું કહે છે ત્યારે તમને તો દુર્લભ યોગ પ્રાપ્ત થયો છે, પ્રત્યક્ષ સમાગમ છે, એમને સમાગમ છે એટલું નહીં પણ સમીક્ષા પણ છે, અર્પણતા એટલી વિશેષ હતી, પાત્રતા એટલી વિશેષ હતી, પાત્ર જીવો છે એ સત્પુરુષના સમીપમાં ભાવથી સમીપમાં આવી જાય છે. દ્રવ્ય તો સમીપમાં આવું ના આવવું એ પૂર્વ પ્રારબ્ધના આધીન છે અથવા પુણ્ય યોગના આધીન છે. મારે તો સમીપા આવી જાય છે. સત્પુરુષને પણ એના ઉપર પ્રસન્નચિત રહે છે અને એને પણ સત્પુરુષ પ્રત્યે અહોભાવ રહે છે. તમને દુર્લભ યોગ તો પ્રાપ્ત થયો તો પછી થોડો પ્રમાદ છોડી દેવાના જીવે મૂંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કાંઈ નથી. વ્યક્તિગત રીતે કે તમારા પરિણામમાં થોડો પ્રમાદ છે, પ્રમાદ છે એટલે આવશે થઈને સુઈ જાય છે, મળવા બેઠા કાંઈ કામ કરતા નથી એમ નથી. આત્માના હિત પ્રત્યે પુરુષાર્થને જાગૃતિ જે આવવી જોઈએ એ જાગૃતિ હોવાને બદલે અન્ય શુભાશુભ પરિણામમાં જે જાગૃતિને સાવધાની છે એને અહીંયા પ્રમાદ કહેવામાં આવે છે. સીધી ટોર્ચ લાઈટ ફેંકી શકે એના પરિણામ ઉપર. જો તમારા પરિણામમાં જે સ્વરૂપ સાવધાની અથવા આત્મહિતની સાવધાની હોવી જોઈએ તે ઓછી દેખાય છે અને બીજા બીજા પરિણામોમાં તમારી સાવધાની દેખાય છે, આ પ્રમાદ છે.
બરાબર.
હવે આવો કોઈ અપૂર્વ યોગ તમને ઉત્પન્ન થયો છે તો બહુ આત્મહિત નથી, ઈચ્છા નથી, ભાવના છે એમ નથી, થોડો પ્રમાદ છે. તમને કોઈ પ્રતિબંધ રૂપ કે અવરોધ રૂપ હોય તો થોડો પ્રમાદ છે, વિશેષ નથી. એ તો કોઈ ભાષા થોડો તો સુંદર થોડોક જ પ્રમાદ છે. આ થોડો પ્રમાદ હટી જાય તો તમે તો કામ કરી શકો એમ, નિરાશ થવાની તમારે જરૂર
નથી.
યોગ્યતા જોઈને એ વાત કરી છે. કોણ બતાવી શકે? અને જેને બતાવ્યું છે એને ભાગ્ય છે કે સિદ્ધિ એને વાત કરી જો તારે આપણો માન નથી, કાંઈ જરા મૂંઝાવાની જરૂર નથી. એવાજી એમને પામતા વાર ન લાગે, સારાજી એમને પામતા વાર લાગે. એના વખતમાં તો એવી માન્યતા પણ છે કે સામી ગયા મંગાવા જેવું કે નિરાશ થવા જેવું કાંઈ જ નથી. વિશેષ પુરસાદ કરો, થોડો સાવધાન થાવ, જે જગ્યાએ તીર વાગવું જોઈએ મર્મ સ્થાનમાં એ જગ્યાએ તીર વાગે વાગ્યું હોય તો કઈ ના કહેવાય
નહીં,
પાત્રતા વાંધો. મોક્ષ માર્ગ પ્રકાશ આદિ થી અંત સુધી તમારે ભગવાને લાભાઈએ ગુરુભાઈએ અને જવેરભાઈ વગેરે વાંચવા અથવા શ્રવણ કરવા યોગ્ય
છે.
મનુષ્યએ શ્રવણ અને વાંચન કરવા યોગ્ય છે એ વાત. આટલા મનુષ્યોના નામ જે તમે બધા સાધનો સ્વાધ્યાય હશે કરવા લાગ્યું છે. સત્સૃતમાં નામ કરવાનું મોક્ષમાં પ્રકાશ નહીં. નિયમિત દ્રવ્ય ક્ષેત્ર બાળ ભાવથી શાસ્ત્ર અવલોકન કર્તવ્ય છે. શાસ્ત્ર સ્વાધ્યાય તો શાસ્ત્રનું અવલોકન તો મુખ્યજીએ નિયમિતપણે કરવું
જોઈએ.
પછી જેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને અભિપ્રાયમાં તો એ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે શાસ્ત્ર સ્વાધ્યાય નિયમિત રીતે કરવું છે. જેમ રોજ આહાર લેવો છે, નિંદા લેવી છે, એ જ પ્રકારે શાસ્ત્ર સ્વાધ્યાય એ પણ ખોરાકથી દેવો
જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ
પણ કર્તવ્ય છે, નિયમિત રીતે બહાર જાય, કામકાજે જાય તો ત્યાં શાસ્ત્ર સાથે રાખે, પણ શાસ્ત્ર લઈ
જાય.
રસ્તાનો પાટા બધો લઈ જાય છે, સવાર પડશે તો દાંતનો જોશે, અગ્રસ જોશે. આપવા માટે નેપકિનનો ટુકડો જોશે. આત્માર્થે કયું સાધન સાથે લેવું, મારી સાધન એની પણ વ્યવસ્થા વિચારવી. તમારે કયું શાસ્ત્ર વાંચવું અને મારે ક્યાં વાંચવું, કયા ટાઈમે વાંચવું, કેવી રીતે ટાઈમ કાઢવો, આવા કામે જોઉં છું તો ટાઈમ મળશે, તો નહીં મળે તો કેવી રીતે અહીંયાથી ટાઈમ કાઢી લેવો. આ બુદ્ધિ દરકાર અને કાળજી હોવી. કામની જેટલી કાળજી છે, સંસારી પ્રસંગોની જેટલી કાળજી છે, શરીરની જેટલી કાળજી છે, એથી અનંત ગુણી આત્માની કાળજી આવવી તો આત્મા એક થવાનો અવસર છે. મિત્ર તો એક ઉતારવા જેવો ઠીક છે, વખત મળે તો કરશું. વખત મળે શું કરવું ભાઈ, આપણને વખત ન મળે કરવું છે, વખત મળે શું કરીએ છીએ. આપણે એ કોઈ આત્મનિષ્ઠ થવાના લક્ષણ
નથી.
જાણવું, જાણવું પોતાના આત્મહિતાર છે. જાણવું મનમંડળમાં પ્રવૃત્તિ બીજા સાથે થાય છે, જાણવાની પ્રવૃત્તિ આત્મહિતાર થાય છે. સત્ય શું છે એ અવશ્ય જાણવું જોઈએ, અને સત્ય જાણતા અસત્ય શું છે એ પણ અવશ્ય જાણવું જોઈએ. પણ પોતાની માન્યતા અને પોતાના વિચારોને બીજા ઉપર લાદવા માર્ગ ઉદ્દેશક તો નથી. માર્ગ ઉદ્દેશક પણ તો મુનિપણામાં સમાપ્ત થઈ જાય છે. પરમ ગુરુ શ્રી તીર્થંકર દેવ છે એ માર્ગના ઉત્કૃષ્ટ ઉદ્દેશક છે, અને ત્યાર પછી ગણધર આદિ નિર્ગ્રંથ મુનિઓ છે તે માર્ગના ઉદ્દેશકો છે, જેને ગુરુપદ છે. અન્ય દ્રષ્ટિની બાહ્યાભ્યંતર દિશા નથી. વાત તો એ પોતાના અભિપ્રાયને આદર્શ પ્રમાણે કરશે, પૂર્ણ વિકરાગતા પ્રાપ્ત કરવા જોઈએ, પૂર્ણ ગુરુત્વાત્માનું ધ્યેય લઈને ઉપડવું જોઈએ. એની પ્રવૃત્તિ રાજદેશવાળું જોવામાં આવશે, એનું જીવન રાજદેશવાળું જોવામાં આવશે. નિર્દેશકના સ્થાને નથી, છતાં પણ એની દ્રષ્ટિ માર્ગ પ્રાપ્ત હોવાથી, માર્ગ જોયેલો હોવાથી, જિજ્ઞાસુને માર્ગ દર્શાવી શકવા યોગ્ય હોવાથી જિજ્ઞાસુને એ માર્ગ દર્શાવે છે, અથવા માર્ગ પ્રાપ્તિ માટે જિજ્ઞાસુ એની પાસે જાય છે. પણ એ સમજે છે હું કઈ નિર્દેશક નથી. આ ધર્મનો જિજ્ઞાસુ છે, ક્યારે તો યોગ્યતા હોય તો પછી મુમુક્ષુ એ મારું નિર્દેશન કરવું કે થોડું વિગતતા કે પંડિત પણ હોય એટલે માર્ગદર્શક પણ થવું બિલકુલ યોગ્ય થઈ જાય કેટલું જોખમ છે ઉપદેશક કરવામાં કેટલું જોખમ છે અથવા પ્રતિપાદન કરવામાં પણ કેટલું જોખમ છે પ્રતિપાદન કરવામાં કરતા ભૂલ થાય તો સ્વપર અહિતકારી પ્રવૃત્તિ થઈ જાય કે જે ખરેખર તત્વ પ્રતિપાદન સ્વપર હિતકારી પ્રવૃત્તિ ના પડે બધાનો નિશોર કાઢીને જ્ઞાન વાત કરી છે આત્મનિર્ભર કરી લે આત્મનિર્ભર મુખ્ય વજન કરી લાખ બાકી મુનિપદ ન આવે ત્યાં સુધી ઉપદેશક નું સ્થાન ગ્રહણ કરવા યોગ્ય શ્રીમદજી કહ્યું ભાઈ બહુ સામર્થ્ય હતું એમના માટે માર્ગને સ્થાપવાનું ઘણું સામર્થ્ય હતું પણ એ પોતે ઉપયોગ કરી રહ્યા છે જિજ્ઞાસુઓને સમજાય જિજ્ઞાસુઓ આવ્યા છે એમની પાસે એમનાથી પાયમાં પણ ખરાબી જાય ગંદુજી પત્ર છે દેવકરણાદી મુમુક્ષુઓને યથાગને નમસ્કાર પ્રાપ્ત થાય શું શબ્દ વાત્ર શ્રી દેવકરણાદી મુમુક્ષુઓને આગળ મૂલ્ય શબ્દ વાત્ર મુનિમાંથી મુમુક્ષુ થઈ ગયા મુમુક્ષુ તરીકે પણ મુનિનો વેશ હતો એટલે મને કહેતા હતા મુમુક્ષુ છે એના ખ્યાલમાં છે કેમ કે એમની પાસેથી માર્ગ સમજવા માટે જિજ્ઞાસા ધરાવતા હતા ઉપદેશ આપી શકવાની યોગ્ય સ્થિતિમાં હતા ઉપદેશ ગ્રહણ કરવા માટે એમની પાસે આવ્યા હતા સુપરદેવ પાસે ઇન્દ્રામાં હશે એની કર્મગુણ ગુમોત્સાહ કર્ણન યોગના શાસ્ત્રો વિચારવા માટે સૂચના આપી છે એનું કયું શાસ્ત્ર કોઈનું કયું શાસ્ત્ર જ્ઞાનનું તો એવો રોગ એવી દવા આપે છે દૂર લાગ્યું હોય તો એને બરફ ઘસવાનું કે એને મીઠાના પાણીના છૂટા મૂકીને બરફની કોથળી પણ ઉપર માથે મૂક્યો તમે 5 ડિગ્રી થઈ ગયો છે પણ શરદી છીટાળા એવો હોય ને એને બરફની કોથળી મૂકે તો ડબલ નિમોનિયા તેને ઉભરી જાય આવતો તાવ છે ભાઈને કારણકારી સમજ્યા વગર ઉપચાર કરે લાભ થવાને બદલે નુકસાન થાય જ્ઞાની છે કુશળ વૈદ છે સદગુરુ વૈદ સુદામા સુદામા એટલે એક્સપર્ટ છે એમને ખબર છે કયું શાસ્ત્ર ક્યારે કોને વાંચવું કયું પ્રકરણ ક્યારે કોને વાંચવું કઈ વાત કોને ક્યારે સમજવી દુષણકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે શું છે આ તો 6 વર્ષ પહેલા લખે છે વર્ષકાળ 53 વર્ષથી આ પ્રકરણ દુષણકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વિવેકી સમ્યજ્ઞાન દર્શન કાર્યક્રમે ઉપાસવા ઈચ્છે છે તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે ભલે દુષણકાળ વર્તતો હોય એમ અમને અનુકૂળ પરિસ્થિતિ નથી, બહારની પરિસ્થિતિ એ કોઈ ધર્મને અનુકૂળ અત્યારે નથી. છતાં પણ દુષ્મકાળ એટલો વર્તે છે એ બતાવવા માટે શું કરવું કે પ્રબળ એનું રાજ વર્તે છે, રાજમાં છે, સત્તા એની ચાલે છે. સત્તાની સામે કોઈ થાય તો મરાઈ જાય. જેનું રાજ વર્તે છે એની સામે તમારે બંડ પોકારવાનું છે. દુષ્મકાળનું પ્રબળ રાજ વર્તે છે તો પણ અડગ નિશ્ચયથી જોયું, પહેલા તો નિર્ધાર એનો અડગ હોવો જોઈએ. અડગ નિશ્ચયમાં થોડો વિચારવા જોઈએ વિષય એટલો છે કે કોઈ જીવ ભાવુકતામાં આવે એને નિશ્ચય કરે છે, અને કોઈ જીવ યથાર્થ ભાવનામાં આવીને નિશ્ચય કરે છે. આ બેમાં ફરક છે. ભાવુકતા અને ભાવનામાં ભાવુકતા છે એ દૂધના ઉભરા જેવી છે. કેવી છે? દૂધના ઉભરા જેવી છે. ઉત્પન્ન થાય જલ્દી, આયુષની જેમ બેસી જાય પણ નથી, અને એની સ્વર બહુ દીર્ઘકાળ સુધી નથી રહેતી. થોડા કાળમાં પછી વિલય થઈ જાય છે. જ્યારે શુદ્ધ અંતકરણથી જે ભાવના ઉત્પન્ન થઈ હોય એ આવેગની જેમ ભલે ન દેખાતી હોય પણ એનું ધૈર્ય ગંભીર એ બધું જે છે ભાવના દિન પ્રતિદિન વૃદ્ધિગત થતી જાય છે, અને એમાં જે આમાં ભરતી પછી વોટ આવી જાય છે એવું બનતું નથી. ભાવુકતામાં અને ભાવનામાં અંતર છે. અડગ નિશ્ચય ભાવનાપૂર્વક થવો જોઈએ, માત્ર ભાવુકતામાં આવીને
નહીં. નિર્ભાન દર્શન માં ભાવના નું પ્રકરણ છે ને સરું બહુ સરસ, આખું ભાવના નું પ્રકરણ
છે. ભલે દુષ્મકાળ હોય તો પણ એમ કરીને એ જાણવાનો વિષય છે કે પરિસ્થિતિ વર્તમાનમાં કેવી છે. તેમ છતાં પણ અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરીને લક્ષ્મણ રેખા બાંધી છે. સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી છે. આ વાત એને એકદમ ચુસ્તપણે પ્રતિપાલન કરવા જોઈએ છે. આજ્ઞા બાદ ગયો ગયો, ક્યાં ગયો, કેટલો નીચે ગયો એનું કહેવો એનો પત્તો લાગવો બચવું હોય તો એ વગર એને ખબર નથી મારે શું કરવું ને શું કરવું ન કરવું એને ખબર નથી. આમ ડાક્ટરનું બધું માનવું પડે. હાથનો દુખાવો થયો હોય તો ડાક્ટરનું બધું માનવું પડે. ડાક્ટર એમ કહે કે અડધી જુદી લેવાની, અડધી પાંચ કે તો ક્યાં, પાંચ કે તો પાંચ. તો બોલવાનું બંધ એટલે બોલવાનું બંધ, ખાવાનું બંધ એટલે ખાવાનું બંધ. શું બહાર નહીં નીકળવાનું કે નહીં નીકળવાનું? પટ્ટી બાંધીને વાત કરવાનું બહાર કાઢવાનું ગળા પગે એ જેટલું કે એટલું અક્ષરે પાલન કરવું પડે. ગંભીર રોગ હોય તો અને ઉત્પાદ એવું લાગતું હોય તો હિતલો મારશે તો ખરા ટેસ્ટ કરો થઈ જશે. આત્માર્થે પણ એવું ચુસ્ત પ્રતિપાલન કરવાની મનુષ્યની દ્રઢ વૃત્તિ હોવી જોઈએ. એનું અનુસંધાન કરીને જે પુરુષો અગુપ્ત વીર્ય કીધું, કેવો શબ્દ વાંચ્યો છે, વીર્યને ગોપ વીર્યને એમ કહે છે. તમને તંતે વીર્ય છે એના પુરુષાર્થના વર્તમાન ઉઘાડમાં, પુરુષાર્થને વર્તમાન ઉઘડેલી પર્યાયમાં, પ્રગટ પર્યાયમાં તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરી શકે, મોક્ષ માર્ગમાં આવી શકે એવી શક્યતા છે, યોગ્યતા છે અથવા ક્ષમતા છે. પણ આ જે પૂરી શક્તિ કામે લગાડતો નથી, શક્તિને વહેંચી નાખે છે, અધૂરી શક્તિ કામે લગાડે છે, થોડી સંસારના કાર્યોમાં, થોડી દૈહિક કાર્યોમાં અને થોડી જેની પાસે કરોડો રૂપિયો હોય, લાખ રૂપિયા નું દાન આપે, બે પાંચ લાખ નું દાન આપે, એમાં કઈ ન કહેવાય તો 10-25 લાખ આપી શકે. બહુ મહેનત કરો ત્યારે 1-2 લાખ 5 લાખ માન માન લખાવે, એની શક્તિ એમ પુરુષાર્થમાં પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી શકે એવી શક્યતા, એવી યોગ્યતા પુરુષાર્થમાં છે. છતાં આજે પોતાની શક્તિનો ઉપયોગ મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં કરવાને બદલે જે એને વ્યવહારિક જીવન, દેહનું જીવન જીવવામાં જે એને પુરુષાર્થ કરતો હશે, એટલે એને આત્મામાં પુરુષાર્થ કરવાની જગ્યા હતી. અહીંયા એવું છે કે એકવાર પૂરી શક્તિથી પાછળ પીડ્યા વિના તો એનો અભિપ્રાય તો બંધાઈ ગયો હોય જોઈએ, કે પૂરી શક્તિથી આજે આ કામ કરી લેવું છે, કાલની વાત ચાલે પ્રતિકૂળતાઓ આવી પડશે, નુકસાન જશે, પ્રતિકૂળતાઓ આવી જશે તો શું કરશો? આ બીક લાગે છે. પુરુષાર્થ તમે લક્ષ આપશો તો પ્રતિકૂળતા નહીં આવે એની કોઈ ગેરંટી ખરી? નાઈ તો નથી દેખાતા, પછી કેવી રીતે બધું બને છે? તમારા લક્ષ્ય અને પુરુષાર્થ બરાબર થાય છે, ન હોય તો બરાબર ન થાય, એવું કઈ પણ બને છે? હવે એમ કહી શકાય એવું નથી, પેલા પેલા એમ માનતા હતા, હવે તો એમ કહી શકાય એવું નથી. ત્યારે તો ભય છે, સમજીએ છીએ કે પૂર્વ પ્રારબ્ધ પણ આ પ્રમાણે નુકસાન થવાના છે, તો પણ ભયને લીધે એ બાજુનું લક્ષ્યને પ્રયત્ન છોડી શકાતા. અને જ્યાં સુધી એની દેખા છે ત્યાં સુધી સમજી સમજીને, વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, ગમે એટલું સમજે પુરુષાર્થ ઉપર એવું નથી, કેમ કે પુરુષાર્થ સુધી જગ્યાએ જાય છે.
બરોબર,
તો બીજી જગ્યાએ જવાનું ચાલુ જ છે. એટલે એ પુરુષાર્થ ત્યાંથી પાછો વાળવા માટે તો એને આ બાજુ લગાવવો જોઈએ, આ બાજુ લગાવે તો જ પાછો પડે. એક વાત તો એને પૂરી શક્તિથી આત્મકલ્યાણ કરવાનો નિર્ધાર કરીને એ દિશામાં પ્રયત્ન ચાલુ કરી દેવો જોઈએ. ઉપેક્ષા આવી દીધી જોઈએ. જે સંયોગોની અપેક્ષા વૃત્તિમાં ઉભો છે એ સંયોગોની ઉપેક્ષા વૃત્તિમાં ન આવે ત્યાં સુધી પુરુષાર્થ એ બાજુથી ખસે એવું બની શકવા યોગ્ય બહુ સાયન્ટિફિક છે, એકદમ વૈજ્ઞાનિક છે. કેમ કે ચીજ એક છે અને એનો ઉપયોગ કરવાની ના સ્થાન બે છે, એક આત્માનું કલ્યાણ કરવું પૂરી શક્તિ થી જેમ થવું હોય તેમ જેમ થવાનું છે તેમ થશે, પણ મારે મારું આત્મકલ્યાણ સાધી લેવું છે એમાં કઈ બાંધછોડ કરવી અગુપ્ત વીર્ય. જે પુરુષો અગુપ્ત વીર્ય થી સંવેદના દર્શન ચારિત્ર ને ઉપાસના વિશે છે તેને પરમ શાંતિ નો માર્ગ આજે પણ હજી પણ અત્યારે પણ પ્રાપ્ત થવા યોગ્ય
છે.
ભલે આ દુષણકાળ છે, દુષણકાળ છે એટલે નહીં થાય એ મારી દેવાની જરૂર
નથી.
અગુપ્ત વીર્ય થી દ્રઢ નિશ્ચય થી માર્ગ ને ઉપાસના માતાના પુરુષાર્થ ને યોજે તો ગેરેન્ટેડ કામ થાય એવું છે. આજે પણ કૈનર કંચન કાળ ને દેખી વસ્તુ અભંગ કેમ કે દેખી વસ્તુ અભંગ વેદ અભંગ સ્વરૂપ અખંડ સ્વરૂપ આ કાળમાં પણ ઘણા એ દર્શન કર્યા છે કરી શકે છે.
ભાવના સત્કૃષ્ણ નો યોગ ને સ્વરૂપ સ્વરૂપ નિશ્ચય
સત્કૃષ્ણ
પુરુષાર્થ માં સ્વરૂપ નિશ્ચય લેવો
પુરુષ ની આજ્ઞામાં તો બીજું પ્રકરણ આખું લખેલું છે. અન્યાયીને પૂછીએ તો પ્રત્યક્ષ સત્પુરુષ ની આજ્ઞા ના વિષય માં ત્યાં પણ ચર્ચા નથી, ત્યાં પણ વિચારણા નથી. એ બાજુ નો લક્ષ પણ જોવામાં આવતો આપણને પણ ગુરુદેવ પ્રત્યક્ષ મળી ગયા પુરુષ ની આજ્ઞા શું એ વિષયની ચર્ચા તો એ વિષયનો આપણા સમાજમાં પણ જોવામાં આવતો જે મુદ્દો બહુ કિંમતી છે, જે મુદ્દો અત્યંત કિંમતી છે એની ઉપેક્ષા અથવા અજાણ પણ જોવામાં
આવે.
બહુ મહત્વ ગંભીર રોગ હોય એ અગત્યપતિ માણસ હોય તો એને હોસ્પિટલમાં શું કરવા હતા, હોસ્પિટલ શું કરવા કરે છે, કેમ એના ઘરે ડાક્ટર નથી બોલાવી શકતો, નર્સ ને નથી રાખી શકતો, 24 કલાક નર્સ રાખવી હોય તો મેલ નર્સ ફિમેલ નર્સ બધા મળે અને એકના બદલે 5 મળે પૈસા દેતા, એક મળે તો 2 મળે ને 2 મળે તો 5 મળે, ડાક્ટર એકના બદલે 5 મળે, આ માટે એને હોસ્પિટલાઇઝ કરે છે. અંડર સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન એને રાખવાની જરૂર છે. એવો દર્દી છે એમ આ સંસારી જીવ કેવો દર્દી છે કે સત્પુરુષની નજરમાં સત્પુરુષની આજ્ઞામાં વતીનું અનુસંધાન કરીને રહે તો જ એનું આત્મકલ્યાણ થાય અને નિંતર ન થાય. વર્ણવાદ બોલવો સંધારાની બોલવું એ તો વાત જ નથી, અગુપ્ત વિરીથી પુરુષાર્થ કરે તો પણ પાછો અગુપ્ત વિરીથી પુરુષાર્થ કરે તો સામે યોગ નથી કેવળીનો યોગ નથી કુશંકર તો ચાલો 24 પૂરા થાય પણ કેવળીઓ થાય ત્યાં વચ્ચે વચ્ચે કેવળીનો કામ જો પૂછે ગયા સત્પુરુષ કોણ છે કે જેને કેવળ જ્ઞાન ની લબ્ધિ ઉત્પન્ન થઈ છે તે સત્પુરુષ છે. ગુરુદેવ કહેતા કે જ્યારે કોઈ જીવને અનુભવ થાય છે ત્યારે તે જ કાળે એને કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય છે અને એના અનુસંધાનમાં રચના બધમાં ગંધર્વદેવ ને બારણ ની લબ્ધિ પ્રગટ છે અને સત્પુરુષ ને કેવળ જ્ઞાન ની લબ્ધિ છે પણ એમને લબ્ધ માં પડ્યું છે ને આમને લબ્ધિ માં પડ્યું છે એ તો છે બારણ લબ્ધ માં પડ્યા છે ત્યારે આમને લબ્ધિ છે લબ્ધિ એને લબ્ધ માં પડે છે લબ્ધિ છે એ રુદ્ધિ સિદ્ધિ જેવી વાત છે તેને ખબર નથી કે મને કેટલી લબ્ધિ છે આ દુનિયામાં થાય છે ને લબ્ધિધારી વગેરે એને ખબર ન હોય ક્યારે કેટલી લબ્ધિ ઉત્પન્ન થઈ છે એવા ઘણા ચમત્કારો આ ગ્રંથ માં છે રાજચંદ્ર ગ્રંથ માં છે દૃષ્ટિ પ્રકાશ માં છે અને સમયસાર માં જયચંદજી ના ભાવાર્થમાં એવી વાતો ક્યાંથી કાઢે છે મહાચાર્યો છે તો કે એમને લબ્ધિ છે કેવળ જ્ઞાન ની ને આમને લબ્ધિ છે કેવળ જ્ઞાન ની પ્રસંગ થી બધાને કેવળ જ્ઞાન ની લબ્ધિ છે એનો પ્રયોગ ક્યારે થઈ જાય ત્યારે
થઈ જાય
એનો પ્રયોગ ક્યારે
થઈ
જાય એવી વાત છે નીકળી જાય ત્યારે નીકળી જાય લબ્ધિ થાય લબ્ધિ થાય એટલો મોટા છે શું કહે છે એટલી બધી વાતો એવી આવે છે એટલા માટે પરિણામ બહુ જ પ્રમોદ ભાવ છે કે એક વચન માં આનંદ આગમ ભરેલા એક શબ્દ માં વચન માં એક શબ્દ માં અનંત આગમ ભરેલા છે એક આગમ નહીં અનંત આગમ ભરેલા કેમ કે કેવળ જ્ઞાન ની લબ્ધિ લઈને બેઠા એક શબ્દ નીકળે અંદર મને આગમ ભરેલા બહુ પ્રમુખ કરતા પ્રાપ્તિ કરતા બહુ વિશે
એ શબ્દ કોઈ માણસ નો હોય એ જ્ઞાની નો તો આશય કરે છે ભાઈ માં એક શબ્દ જ્ઞાની નો અને એક શબ્દ જ્ઞાની નો એ શબ્દ તો આશય કરે
જ્ઞાની અંધારામાં અજ્ઞાની અંધારામાં છે અને જ્ઞાની અજવાળામાં પ્રકાશમાંથી બોલે છે એ શબ્દનો બેકગ્રાઉન્ડ શું છે પ્રસાદ ભૂમિ શું છે અને પાર્શ્વ ભૂમિ શું છે આ પાર્શ્વ ગાયક કહે છે ને પડદા લેખાઈ ગાતો બીજો ગાતો બીજો એમ શબ્દની પાછળ એની પાર્શ્વભૂમિ શું છે એની પાર્શ્વભૂમિ એની ભૂમિનો આધાર સાક્ષાત પરમેશ્વર પર છે જેના અવલંબને એનું પ્રથા જ્ઞાન ચારિત્ર વર્તે છે એનું પરમોત્કૃષ્ટ તત્વ એની પાસે કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે કેવળ જ્ઞાનની પર્યાયની મહિમા કરી આગળની મહિમા કરી પણ એ અનંતમાં ભાગે છે કેવું એવો પરમોત્કૃષ્ટ પદાર્થ એવા આનંદ જ્ઞાન નો ધણી એના આધારે ઉત્પન્ન થયેલી એ ભૂમિમાંથી ઉગેલી ચીજ છે ત્યાંથી ઉગી છે કોઈ વિચાર કરો કે તેમાંથી ઉગી એ ચીજ છે એ ભૂમિમાંથી ઉગી ચીજ છે આચાર્યોએ શૂન્ય દ્રષ્ટિને મુંદન કેમ લખ્યું નમસ્કાર ને નિંદન કેમ છે કે આપણે ગોપણા બધો આધાર મૂક્યા છે ને
કોઈ
અમારી નાતમાં ભરેલો હતો નિરાજ છે એ તીર્થંકર દેવ ના મોટા પુત્ર છે અને આ નાનો પુત્ર છે બધું છે એક ચીજ છે બીજી ચીજ ચાંદી નું પૂઠા ચડાવીને એક કેસમાં મૂકેલા છે બે ભાગમાં આવતા હતા ને ગ્રંથ ને ચાંદી ના પૂઠા ચડાવેલા હતા સ્વાધ્યાય પણ કર્યો છે અને પોતે સ્વાધ્યાય કર્યો છે એ શું બતાવે છે ના ગ્રંથો નો સ્વાધ્યાય જ્ઞાન ન કરે નો ભાવ છે છેલ્લે દિવસે શ્રીમદ નો ગ્રંથ લઈને બેઠા છેલ્લે દિવસે ધ્યાન થતી રીતે એ રીતે સાચવા ગુરુદેવ એમ કહે છે કે આગમ છે પછી પધરાવાનો પધરાવાનો પ્રશ્ન નથી તો સાથે મારી લે આગમ છે ને ન પધરાવા એ વાત નું મેં
ખાઈ
તો વિરુદ્ધ વાત થઈ ગઈ આખી એને આગમ કેવું પણ પધરાવવાનું ચાંદી ના પુખા ચડેલા છે
બીજી વાર્તા ની ચોકડી આપી
અને
રજિસ્ટર મારતો છે તમારે રૂબરૂ વાત નહીં,
મારે તો શુદ્ધિ કરતા છે, પ્રત્યક્ષ સામે સામે જ કરતા છે, બે વર્ષે ની વાત છે, બીજા ત્રીજા વર્ષે ની વાત નથી. પછી ત્યાં પ્રશ્ન છે, આમાં શંકા કરવી એ મોક્ષ નું યોગ્ય નથી. જ્ઞાનીના ગ્રંથોનું, જ્ઞાનીના આચરણોનું, જ્ઞાનીના વચનોનું કે જ્ઞાનીની કોઈ વાતનું મોક્ષોએ કોઈ તુલના કરવી, સરખામણી કરવી, ચર્ચા કરવી, વિનાશની વાત કરવી એ અધિકાર બહારની વાત છે. અપરાધમાં અપરવા માટેનું જે કામ છે,
બરોબર,
શ્રદ્ધા હોય તો માનો, બીજાને શ્રદ્ધા હોય તો નહીં માનવા માટે જરાય આગ્રહ રાખો. તમારા આત્મામાં શ્રદ્ધા ન થતી હોય, મૌન રાખો તો થોડો ઓછો અપરાધ થશે. બીજાને બહુ માન હોય ઘટાડવા માટેનો કોઈ પ્રયત્ન કરવો હોય તો જરા પણ કરવા યોગ્ય
નથી,
કેમ કે એ ચર્ચા કરવાનો અધિકાર નથી. આ જ્ઞાની કરતા આ જ્ઞાનીનું વચન સારું, આ જ્ઞાની કરતા આ જ્ઞાની વચન, આ જ્ઞાનીનું પુસ્તક આમ, આ જ્ઞાની બિલકુલ મોક્ષનો અધિકાર નથી. યોગ્યતા વગરની વાત
બરોબર,
ડાક્ટરે લઈને આપવા જાય નો અધિકાર, ડાક્ટરો ફેંકી દયા આ લાગવા તારું કામ નથી, મારી વાતમાં બડબડ કરીશ નહીં એમ કહી દેશે. આ તો ઠેકાણામાં કૂદવા માટે યોગ્યતાના ઠેકાણામાં હોય, સમજણના ઠેકાણામાં હોય, વાંચનના ઠેકાણામાં હોય, જજમેન્ટ આપવા માંડે જ્ઞાન
મુંબઈ પ્રશ્નામૃત માટે તો આગ્રહ થયો, 1,00,000 છપો. બીજા આગમો માટે કઈ આદેશ નથી દીધું, તો શું સમજ? બીજા આગમ આચાર્ય ના આગમ માટે
બધું આવી ગયું. એમાં
જી
નાની
આવી ગયા
પાગોડા કરવી વિચારીને કરે છે. વૈષ્ણવ રત્નામાં તો 1,00,000 છપાવાના દીધા ને હંમેશાનું કેમ ન કીધું? કુલકુંડાચાર્યના રત્ન એના કરતા ઓછા છે, નીચા છે. બાપુની ચર્ચા કરવાની શું લાયક નથી, નકામો અપરાધમાં પડી ગયું. તરફ કાઢવા હોય તો હજાર તરફ કાઢે,
આના માટે
આમ બોલ્યા હતા, આના માટે આમ નહોતા બોલે. તરફ કાઢવા એને તો શું છે, શબ્દો ને જાણવાની કરવાની છે ને. અધિકાર બહારની વાત છે, અણસમજણની બધી વાતો છે, અને આત્માને બહુ મોટું નુકસાન છે. સૌથી મોટી વાત એ છે કે એવા પરિણામ થવામાં આત્માને
દર્શન
મોહનીનો બહુ લાંબી સ્થિતિનો બંધ પડે છે. તેઓ
બહુ દર્શન મોહની
દર્શન મોહનીનો અનુભવ પણ તીવ્ર પડે અને સ્થિતિ પણ તીવ્ર પડે છે. એ ધ્રુજારી આવી જાય એવી વાત છે. કેવી વાત છે?
ધ્રુજારી આવી જાય.
વિચાર કરી કરવા જેવો નથી, વિકલ્પ સુધા કરવા જેવો નથી, ભય પામવા જેવો વિષય.
ભગવાન જય પરમ કૃપા શ્રી કાન ગુરુ દેવ નો જય વિંદ્રાક્ષ.